એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે ફિલોસોફીના એક ખૂબ જ જૂના ગૂંચવણભર્યા સવાલને ગણિતની મદદથી ઉકેલવાનો પ્રયત્ન કર્યો.
હા, અને એ સવાલ એટલે સત્ય શું છે?
બિલકુલ. આજે આપણે 20મી સદીના મહાન તર્કશાસ્ત્રી આલ્ફ્રેડ ટાર્સ્કીની વિચારધારામાં ઊંડા ઉતરીશું.
ચોક્કસ. આલ્ફ્રેડ ટાર્સ્કી, જેમનું મૂળ નામ તો આલ્ફ્રેડ ટેટલવોર્મ હતું, પોલિશ અમેરિકન ગણિતશાસ્ત્રી અને તર્કશાસ્ત્રી, એમનું જીવન અને કામ એ ખરેખર એ વાતનું ઉદાહરણ છે કે કેવી રીતે એકદમ ચોક્કસ ગાણિતિક વિચારસરણી ફિલોસોફીને એમ કહીએ કે નવી દિશા આપી શકે.
તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એમના આ ક્રાંતિકારી વિચારો અને એમનો જે વારસો છે એને સમજવાનો રહેશે.
બરાબર.
તો શરૂઆત ક્યાંથી કરીએ? એ સમય અને સ્થળ જ્યાં ટાર્સ્કીનો ઉછેર થયો, બે વિશ્વયુદ્ધો વચ્ચેનું પોલેન્ડ, એ સમય કેવો હતો?
એ સમય છે ને પોલેન્ડ માટે, ખાસ કરીને ગણિત અને તર્કશાસ્ત્રના ક્ષેત્રમાં, એક સુવર્ણયુગ જેવો ગણાય છે, જેને કહેવાય છે ગોલ્ડન એજ ઓફ પોલિશ મેથેમેટિક્સ. હા, વોર્સો અને લ્વોવ જેવા શહેરો ત્યારે મતલબ વિશ્વસ્તરના બૌદ્ધિક કેન્દ્રો હતા. એ સમય હતો જ્યારે ગણિતમાં કઠોરતા, જેને આપણે રિગર કહીએ, એના પર ખૂબ ભાર મૂકાતો હતો અને ગણિતના પાયા શું છે એના વિશે ગહન પ્રશ્નો પૂછાતા હતા.
અને આ પ્રશ્નો કેમ પૂછાતા હતા? કોઈ ખાસ કારણ?
હા, એનું કારણ એ હતું કે ત્યારે સેટ થિયરીમાં કેટલાક વિરોધાભાસો, પેરાડોક્સ સામે આવ્યા હતા. એટલે વિદ્વાનોને થયું કે ગણિતના મૂળભૂત પાયાને ફરીથી તપાસવાની જરૂર છે.
એટલે વાતાવરણ બૌદ્ધિક રીતે ખૂબ જ સક્રિય હતો એમ કહી શકાય.
બિલકુલ.
તો એમના સમકાલીન મોટા વિચારકો કોણ હતા જેમની સાથે એમના વિચારોનો કદાચ સંઘર્ષ થયો હોય અથવા સંવાદ થયો હોય?
હા, એ યુગ તો ખરેખર દિગ્ગજોનો હતો. તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય સ્તરે કર્ટ ગોડેલ હતા, બર્ટ્રાન્ડ રસેલ, રુડોલ્ફ કાર્નેપ, આ બધા મોટા નામો, અને પોલેન્ડમાં જ સ્ટેનિસ્લાવ લેસનિવસ્કી અને જાન લુકાસિવિસ જેવા મહાન તર્કશાસ્ત્રીઓ હતા. ટાર્સ્કી પોતે લ્વોવ વોર્સો સ્કૂલ ઓફ લોજિકના એક મુખ્ય સભ્ય ગણાતા. એટલે આ બધા વચ્ચે વિચારોનું આદાનપ્રદાન, ચર્ચાઓ, એ બધું સતત ચાલતું રહેતું. પણ પછી
બીજું વિશ્વયુદ્ધ આવ્યું.
હા, અને એ યુદ્ધે આખા યુરોપના બૌદ્ધિક જીવનને વેરવિખેર કરી નાખ્યું. એ સુવર્ણયુગ પર જાણે ગ્રહણ લાગી ગયું.
અને યુદ્ધે ટાર્સ્કીના પોતાના જીવનમાં પણ એક બહુ મોટો વળાંક લીધો, ખરું ને?
અત્યંત અત્યંત નિર્ણાયક વળાંક કહી શકાય. વાંચી ઓગસ્ટ 1939ની ટાર્સ્કી હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન આપવા માટે અમેરિકા ગયા.
અને એમનો પરિવાર,
એમના પત્ની અને બાળકો ત્યારે પોલેન્ડમાં જ હતા. અને ટાર્સ્કી અમેરિકા પહોંચ્યા એના થોડા જ દિવસોમાં જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું.
ઓ બાપરે. એટલે સંજોગોવશાત અમેરિકામાં હતા અને બચી ગયા.
બિલકુલ. એક સંયોગ જ હતો જેણે તેમનો જીવ બચાવ્યો. એ જે પોલિશ પ્રતિનિધિમંડળ સાથે ગયા હતા એમાંથી બચનારા તેઓ કદાચ એકમાત્ર હતા.
અને એમના પરિવારનું શું થયું જે પોલેન્ડમાં હતા?
એ દુઃખદ વાત છે. એમના માતા પિતા અને ભાઈ એ હોલોકોસ્ટમાં મૃત્યુ પામ્યા.
ઓહ. એમના પત્ની અને બાળકોને અમેરિકા લાવવા માટે એમને વર્ષો સુધી ખૂબ સંઘર્ષ કરવો પડ્યો, ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી, પણ છેવટે એ સફળ થયા. પણ આ જે વ્યક્તિગત ટ્રેજેડી હતી એની અસર એમના પર હંમેશા રહી.
અને આ પહેલા પણ યુવાનીમાં એમણે કંઈક નામ બદલ્યું હતું અને ધર્મ પણ.
હા, એ પણ એક મુદ્દો છે. 1920ના દાયકામાં પોલેન્ડમાં ત્યારે સંસ્થાકીય યહૂદી વિરોધનું વાતાવરણ હતું. એટલે એનો સામનો કરવા અને કદાચ કારકિર્દીમાં આગળ વધવા માટે એમણે પોતાનું મૂળ નામ ટેટલબોમ બદલીને ટાર્સ્કી રાખ્યું, જે વધુ પોલિશ લાગે, અને રોમન કેથોલિક ધર્મ પણ અંગીકાર કર્યો. જો કે ઘણા માને છે કે આ ધર્મ પરિવર્તન વ્યવહારિક કારણોસર વધુ હતું. સમજી શકાય એવું છે. વોર્સો યુનિવર્સિટીમાંથી સૌથી નાની ઉંમરે ડોક્ટરેટ મેળવનાર આ યુવાન પ્રતિભા, એમના માટે અમેરિકામાં નવી શરૂઆત કેવી રહી?
શરૂઆતમાં થોડો સંઘર્ષ રહ્યો. હાર્વર્ડ અને સિટી કોલેજ ઓફ ન્યૂયોર્કમાં થોડો સમય કામ કર્યું, પણ પછી 1942માં તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે એટલે કે યુસી બર્કલે ગયા અને ત્યાં જ પછી સ્થાયી થયા.
અને બર્કલેમાં એમનું કામ કેવું રહ્યું?
બર્કલેમાં તો એમણે કમાલ કરી દીધી. એમણે ત્યાં લોજિક અને મેથડોલોજી ઓફ સાયન્સનો એક એવો કાર્યક્રમ સ્થાપ્યો જે દાયકાઓ સુધી તર્કશાસ્ત્રના અભ્યાસ માટે દુનિયાભરમાં એક મુખ્ય કેન્દ્ર બની રહ્યો.
વાહ.
હા, ત્યાં એમણે જુલિયર રોબિન્સન, રોબર્ટ વોર્ડ જેવા અનેક તેજસ્વી પીએચડી વિદ્યાર્થીઓ તૈયાર કર્યા. એમને એરિસ્ટોટલ, ફ્રેગે અને ગોડેલની સાથે સર્વકાલીન ચાર મહાન તર્કશાસ્ત્રીઓમાંના એક ગણવામાં આવે છે.
અદ્ભુત. તો આ એ પૃષ્ઠભૂમિ હતી જેમાં ટાર્સ્કીના જે સૌથી પ્રભાવશાળી વિચારો છે એમનો જન્મ થયો. હવે એમના મુખ્ય યોગદાન પર આવીએ. પેલી સત્ય વિશેની એમની થિયરી, એ શા માટે આટલી બધી ક્રાંતિકારી ગણાય છે?
જુઓ, સત્યની જે વિભાવના છે એ સદીઓથી ફિલોસોફરો માટે એમ કહીએ કે માથાનો દુખાવો રહ્યો છે.
હા, સાચી વાત.
ખાસ કરીને પેલો લાયર પેરાડોક્સ જેવા વિરોધાભાસો.
હા, પેલું વાક્ય, આ વાક્ય ખોટું છે.
બરાબર, એ જ. જો આ વાક્ય સાચું માનીએ તો એ જે કહે છે એ મુજબ એ ખોટું હોવું જોઈએ.
અને જો ખોટું માનીએ
તો એ જે કહે છે એનાથી ઉલટું એટલે કે સાચું હોવું જોઈએ. આ તો એક ચક્કર છે જેમાંથી બહાર જ નથી નીકળાતું.
બરાબર, આ તો ભાષાની જાળ જેવું લાગે છે. તો ટાર્સ્કીએ આનો શું ઉકેલ આપ્યો? કંઈક રસ્તો કાઢ્યો?
ટાર્સ્કીનું જે ક્રાંતિકારી પગલું હતું ને એ હતું કે એમણે કહ્યું કે આપણે રોજિંદી અસ્પષ્ટ ભાષા માટે નહીં પણ ચોક્કસ નિયમોવાળી ઔપચારિક ભાષાઓ, ફોર્મલ લેંગ્વેજીસ જેને કહેવાય, એના માટે સત્યની ગાણિતિક રીતે કઠોર ચોક્કસ વ્યાખ્યા આપી શકીએ છીએ.
ઔપચારિક ભાષાઓ માટે?
એટલે
કે
ગણિતની ભાષા, તર્કશાસ્ત્રની સાંકેતિક ભાષા, કમ્પ્યુટર પ્રોગ્રામિંગની ભાષા, આવી ભાષાઓ કે જેના નિયમો સ્પષ્ટ હોય. એમનો મુખ્ય વિચાર હતો ભાષાના બે સ્તર પાડવાનો.
બે સ્તર કયા કયા?
એક ઓબ્જેક્ટ લેંગ્વેજ, એટલે કે જે ભાષા વિશે આપણે વાત કરી રહ્યા છીએ, અને બીજી મેટા લેંગ્વેજ, એટલે કે જે ભાષાનો ઉપયોગ કરીને આપણે પેલી ઓબ્જેક્ટ લેંગ્વેજ વિશે વાત કરીએ છીએ.
ઓકે, એટલે કે એક ભાષા દુનિયા વિશે વાત કરે અને બીજી ભાષા પેલી ભાષા વિશે વાત કરે.
એમ.
બરાબર, એ જ.
અને શરત એ કે મેટા લેંગ્વેજ વધુ સમૃદ્ધ હોવી જોઈએ. એમાં ઓબ્જેક્ટ લેંગ્વેજના વાક્યોનો ઉલ્લેખ કરવાની, એમના વિશે વાત કરવાની ક્ષમતા હોવી જોઈએ. પછી ટાર્સ્કીએ આપ્યો એમનો પ્રખ્યાત કન્વેન્શન ટી, એમનો મૂળભૂત સિદ્ધાંત. એ કહે છે કે સત્યની કોઈ પણ સંતોષકારક, પર્યાપ્ત વ્યાખ્યા આ માળખામાં બંધબેસતી હોવી જોઈએ. વાક્ય એક્સ સત્ય છે જો અને માત્ર જો એક્સ.
આનું ઉદાહરણ પેલું બરફ સફેદ છેવાળું છે ને, એ જરા સમજાવશો?
હા, એ જ સૌથી પ્રખ્યાત ઉદાહરણ છે. કન્વેન્શન ટી મુજબ વાક્ય બરફ સફેદ છે સત્ય છે જો અને માત્ર જો બરફ સફેદ હોય.
બરાબર.
અહીં જુઓ, અવતરણ ચિહ્નોમાં જે છે બરફ સફેદ છે એ ઓબ્જેક્ટ લેંગ્વેજનો ભાગ છે. એ એક ભાષાકીય વસ્તુ છે, એક વાક્ય માત્ર છે.
હા,
જ્યારે અવતરણ ચિહ્નો વગરનો ભાગ છે, બરફ સફેદ હોય એ વાસ્તવિક દુનિયાની સ્થિતિ, એક હકીકત છે.
ઓ, એટલે કન્વેન્શન ટી આ ભાષાની દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચે એક પુલ બાંધે છે.
એકદમ સાચું કહ્યું, એક ઔપચારિક પુલ. એ બતાવે છે કે ભાષાના વાક્યનું સત્ય હોવું એ દુનિયાની કોઈક હકીકત સાથે જોડાયેલું છે.
એટલે એમણે મૂળભૂત રીતે ફિલોસોફરોને સત્ય વિશે વધુ ચોકસાઈથી વાત કરવા માટે ગાણિતિક સાધન આપ્યું એમ કહી શકાય, ઓછામાં ઓછું ઔપચારિક પ્રણાલીઓમાં તો, ખરું જ?
બિલકુલ. અને આનાથી પેલો લાયર પેરાડોક્સ જેવા સદીઓ જૂના વિરોધાભાસોનો ઉકેલ મળ્યો. કારણ કે પેરાડોક્સ ત્યારે જ ઊભો થાય છે જ્યારે ભાષા પોતાના વિશે જ વાત કરવા લાગે, સ્વસંદર્ભિત બને. અને ટાર્સ્કીની પદ્ધતિમાં મેટા લેંગ્વેજ અને ઓબ્જેક્ટ લેંગ્વેજ અલગ હોવાથી આ સમસ્યા ટાળી શકાય છે.
સમજાયું. અને આનાથી સત્યના જે જુદા જુદા સિદ્ધાંતો છે એને પણ મદદ મળી.
હા, ખાસ કરીને સત્યનો જે પત્ર વ્યવહાર સિદ્ધાંત છે, કરસ્પોન્ડન્સ થિયરી ઓફ ટ્રુથ, કે ભાઈ સત્ય એટલે વાસ્તવિકતા સાથે મેળ ખાવો, એ સિદ્ધાંતને ટાર્સ્કીના કામે એક મજબૂત ઔપચારિક આધાર પૂરો પાડ્યો.
અને આ જ અભિગમથી એમણે બીજા પણ કામ કર્યા. લોજિકલ કન્સિક્વન્સ વિશે કંઈક હતું.
હા, 1936ના એમના એક પેપરમાં એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ક્યારે કોઈ એક વાક્ય બીજા વાક્યોનું તાર્કિક પરિણામ, લોજિકલ કોન્સિક્વન્સ ગણાય. એટલે કે ક્યારે એમ કહી શકાય કે જો અમુક વાક્યો સાચા હોય તો બીજું વાક્ય ચોક્કસપણે સાચું જ હોવું જોઈએ. એમણે આની પણ એક મોડલ થિયોરેટિક વ્યાખ્યા આપી, જે આજે આધુનિક તર્કશાસ્ત્ર અને ફિલોસોફીમાં માનક ગણાય છે.
અને આ બધામાંથી જ મોડેલ થિયરીનો જન્મ થયો એમ તમે કહેતા હતા.
હા, બરાબર. લોજિકલ કન્સિક્વન્સની વ્યાખ્યા આપવાની પ્રક્રિયામાં જ તેઓ મોડેલ થિયરીના સ્થાપકોમાંના એક બન્યા.
મોડેલ થિયરી એટલે શું ટૂંકમાં?
મોડેલ થિયરી એ તર્કશાસ્ત્રની એક શાખા છે જે ઔપચારિક સિદ્ધાંતો એટલે કે વાક્યોના સમૂહો, જેમ કે ગણિતના નિયમો અને એમને સંતોષતા ગાણિતિક માળખા જેને મોડેલ્સ કહેવાય, એ બે વચ્ચેના સંબંધનો અભ્યાસ કરે છે.
ઓકે.
આધુનિક ગણિતમાં અને ખાસ કરીને કમ્પ્યુટર વિજ્ઞાનમાં મોડેલ થિયરી ખૂબ જ મહત્વની છે.
કમ્પ્યુટર વિજ્ઞાનની વાત આવી તો એમણે ડિસાઇડેબિલિટી પર પણ કંઈક કામ કર્યું હતું ને, એ શું હતું?
હા, એમનું 1948નું એક ખૂબ પ્રખ્યાત કામ છે, અ ડિસિઝન મેથડ ફોર એલિમેન્ટરી ઓલ્જેબ્રા એન્ડ જીઓમેટ્રી. એમાં એમણે સાબિત કર્યું કે પ્રાથમિક બીજગણિત અને ભૂમિતિમાં કોઈ પણ વિધાનની સત્યતા નક્કી કરવા માટે, એટલે કે એ વિધાન સાચું છે કે ખોટું એ કહેવા માટે, એક ચોક્કસ યાંત્રિક પદ્ધતિ, એક અલ્ગોરિધમ અસ્તિત્વ ધરાવે છે. આ ટાર્સ્કી સિડિનબર્ગ થિયોરમ તરીકે ઓળખાય છે.
એટલે કે કમ્પ્યુટરને પ્રોગ્રામ કરીને જવાબ મેળવી શકાય?
સિદ્ધાંતિક રીતે હા. એ સમય કમ્પ્યુટર આજના જેવા નહોતા, પણ આ વિચાર કે અમુક ગાણિતિક પ્રશ્નોના જવાબ યાંત્રિક રીતે અલ્ગોરિધમથી આપી શકાય, એ કમ્પ્યુટર વિજ્ઞાનના વિકાસ માટે ખૂબ જ ગહન અને પાયાનો હતો.
તો એકંદરે જોઈએ તો ટાર્સ્કીની પદ્ધતિની ખાસિયત એ હતી કે ફિલોસોફિકલ સમસ્યાઓનો સામનો ગાણિતિક શસ્ત્રોથી કરવો, ખૂબ જ ચોકસાઈ અને કઠોરતાથી.
બરાબર. આ જ એમનો મુખ્ય અભિગમ હતો, જે એમને એમના ઘણા સમકાલીન ફિલોસોફરોથી અલગ પાડતો હતો. એમનું કામ ગોડેલના અપૂર્ણતા સિદ્ધાંતોના પૂરક જેવું પણ ગણાય છે.
તો આ ગાણિતિક અભિગમની અસર ક્યાં ક્યાં જોવા મળી? કયા ક્ષેત્રો પ્રભાવિત થયા?
અસર તો ખૂબ વ્યાપક છે. જેમ આપણે વાત કરી તર્કશાસ્ત્ર અને એનાલિટિક ફિલોસોફીમાં, તો એમનો સત્યનો સિદ્ધાંત આજે પણ મૂળભૂત ગણાય જ છે.
હા,
પણ એ સિવાય એમની મોડેલ થિયરીની જે ટેકનિક્સ છે, એ ગણિતની બીજી શાખાઓમાં, કમ્પ્યુટર વિજ્ઞાનમાં, જેમ કે ડેટાબેઝ થિયરી, પ્રોગ્રામિંગ લેંગ્વેજ સિમેન્ટેક્સ, એટલે કે પ્રોગ્રામિંગ ભાષાનો અર્થ શું છે તે સમજવું, આ બધામાં વપરાય છે.
બીજે ક્યાંય?
હા, ભાષાશાસ્ત્રમાં પણ, ખાસ કરીને ફોર્મલ સિમેન્ટિક્સ નામની શાખામાં, જે વાક્યોના અર્થનું ગાણિતિક રીતે વિશ્લેષણ કરે છે, અને કોગ્નિટિવ સાયન્સમાં પણ એમના વિચારોનો પ્રભાવ છે. ગણિતમાં ટાર્સ્કી નાસ્ટર થિયરમ પણ ખૂબ ઉપયોગી છે.
અને ફિલોસોફીમાં એમના પછી કોણે એમના કામને આગળ વધાર્યો?
ડોનાલ્ડ ડેવિસન, સોલ ક્રિપ્કે જેવા 20મી સદીના ઉત્તરાર્ધના મોટા ફિલોસોફરોએ ટાર્સ્કીની પદ્ધતિઓનો ઉપયોગ ભાષા અને તત્વમીમાંસા, મેટાફિઝિક્સના પ્રશ્નો ઉકેલવા માટે કર્યો. ખરેખર ટાર્સ્કીનું કાર્ય 20મી સદીના બૌદ્ધિક વિચારમાં સ્પષ્ટતા અને કઠોરતાનો એક ઉચ્ચ શિખર મનાય છે.
અને એમણે જે પુસ્તકો અને પેપર્સ લખ્યા, એનાથી જ આ વિચારો ફેલાયા હશે ને?
ચોક્કસ. એમનું પેલું 1933નું મૂળ પોલિશ પેપર, જેનો પાછળથી અંગ્રેજી અનુવાદ ધ કોન્સેપ્ટ ઓફ ટ્રુથ ઇન ફોર્મલાઇઝ લેંગ્વેજીસ તરીકે થયો, એ તો સીમાચિહ્નરૂપ ગણાય.
હમ.
પછી 1936નું પેપર ઓન ધ કોન્સેપ્ટ ઓફ લોજિકલ કોન્સિક્વન્સ, અને 1956માં એમના શરૂઆતના પોલિશ લેખોનો અંગ્રેજી સંગ્રહ પ્રકાશિત થયો, લોજિક સિમેન્ટિક્સ મેટામેથમેટિક્સ. એણે એમના કાર્યને દુનિયાભરમાં પહોંચાડ્યું.
અને પેલું પાઠ્યપુસ્તક?
હા, ઇન્ટ્રોડક્શન ટુ લોજિક એન્ડ ટુ ધ મેથોડોલોજી ઓફ ડિડક્ટિવ સાયન્સીસ, 1941. આ પુસ્તક એટલું પ્રભાવશાળી રહ્યું કે એણે તાર્કિક વિચારસરણી શીખનારા વિદ્યાર્થીઓની પેઢીઓ તૈયાર કરી. અને ભૂલવું ન જોઈએ કે એમણે બર્કલેમાં જે સ્કૂલ ઓફ લોજિક ઊભી કરી, તેણે પણ અનેક તેજસ્વી દિમાગોને તાલીમ આપીને આ વારસાને આગળ ધપાવ્યો.
આટલું બધું યોગદાન, પણ શું એમના કામની કોઈ મર્યાદાઓ નહોતી? કોઈ ટીકાઓ, વિવાદો એવું કંઈ?
હા, ચોક્કસપણે હતા. ટીકા વગર તો કોઈ વિચારક હોય જ નહીં ને?
સાચી વાત.
સૌથી પહેલી અને મહત્વની વાત તો એ કે ટાર્સ્કી પોતે એ થોડા નિરાશાવાદી હતા એ બાબતે કે એમની આ સત્યની થિયરી અંગ્રેજી કે ગુજરાતી જેવી આપણી રોજિંદી કુદરતી ભાષાઓ પર સીધી લાગુ પાડી શકાય કે કેમ.
કેમ એવું માનતા હતા?
કારણ કે આપણી કુદરતી ભાષાઓ એ ઔપચારિક ભાષાઓ જેટલી ચોક્કસ નથી હોતી. એમાં અસ્પષ્ટતા હોય છે, અને બીજું, એ સ્વ સંદર્ભિત હોય છે, એટલે કે ભાષા પોતાના વિશે જ વાત કરી શકે છે, જે પેલો લાયર પેરાડોક્સ જેવી સમસ્યાઓ ઊભી કરે છે. એટલે ટાસ્કીને શંકા હતી કે એમની પદ્ધતિ કુદરતી ભાષા માટે કામ કરી શકે. આ એક મોટી ચર્ચાનો વિષય રહ્યો છે.
અને ફિલોસોફિકલ દ્રષ્ટિએ પણ કોઈ ટીકા થઈ હતી ખરી?
હા, કેટલાક ફિલોસોફરો જેમને ડિફ્લેશનિસ્ટ કહેવાય છે, એમની દલીલ છે કે ટાસ્કીનો સિદ્ધાંત ગાણિતીય રીતે ભલેને સાચો હોય પણ ફિલોસોફિકલી એ ખાલી છે. મતલબ કે એ સત્યના ગહન અર્થ વિશે કશું ખાસ નવું કહેતો નથી.
એમનું શું કહેવું છે?
તેઓ કહે છે કે ટાસ્કીનું પેલું કન્વેન્શન ટી, એટલે કે બરફ સફેદ છે, સાચું છે જો બરફ સફેદ હોય, બસ આટલું જ સત્ય છે. આનાથી વિશેષ વાસ્તવિકતા સાથે પત્રવ્યવહાર જેવી કોઈ ગહન વાત એ સિદ્ધાંત સમજાવતો નથી. એ માત્ર ભાષાકીય સગવડ છે.
આ પણ એક દૃષ્ટિકોણ છે. અને પેલો બાનાક સ્ટાર્સ્કી પેરાડોક્સ, એ પણ વિવાદાસ્પદ હતો?
હા, એ તો ખૂબ જ વિવાદાસ્પદ અને સાચું કહું તો મગજ ચક્રાવી દે તેવો છે. એ ટાર્સ્કીનું એક શરૂઆતનું પરિણામ હતું જે એમણે સ્ટેફાન બાનાક સાથે મળીને સાબિત કર્યું હતું.
એ શું કહે છે પેરાડોક્સ? એ બહુ વિચિત્ર સંભળાય છે નામ પરથી.
હા, છે પણ વિચિત્ર. એ પેરેડોક્સ ગાણિતિક રીતે સાબિત કરે છે કે તમે એક નક્કર ગોળો લો, એને અમુક મર્યાદિત સંખ્યાના ટુકડાઓમાં કાપો, વિચિત્ર આકારના ટુકડાઓમાં, અને પછી એ ટુકડાઓને ફક્ત ફેરવીને અને ખસેડીને કોઈપણ જાતનો ઘસારો કે ખેંચાણ વગર ફરીથી જોડો તો તમે મૂળ ગોળાના કદના જ બે નવા નક્કર ગોળા બનાવી શકો છો.
શું વાત કરો છો? એક ગોળામાંથી બે, એ જ કદના? આ કેવી રીતે શક્ય બને?
ગાણિતિક રીતે શક્ય છે. અલબત્ત આ ફક્ત ગાણિતિક અમૂર્તતામાં જ શક્ય છે. વાસ્તવિક દુનિયામાં આપણે આવું કરી શકતા નથી, કારણ કે એ ટુકડાઓ એટલા જટિલ હોય કે ભૌતિક રીતે બનાવી ન શકાય. પણ ગાણિતિક રીતે એ સાચું છે.
બાપરે, આ તો આપણી સહજ બુદ્ધિથી સાવ વિપરીત વાત છે.
બિલકુલ. અને આ પરિણામે ત્યારે સેટ થિયરીના કેટલાક પાયાના સિદ્ધાંતો, ખાસ કરીને એક્ઝિયમ ઓફ ચોઇસ ની માન્યતા અને અસરો વિશે મોટી ચર્ચા જગાવી હતી.
ખરેખર ગણિત આપણી રોજિંદી સમજથી કેટલું અલગ અને ઊંડું હોઈ શકે છે, આ તો જાદુ જેવું લાગે.
હા, કહી શકાય.
આટલા ગહન અને ક્યારેક આવા વિચિત્ર વિચારો આપનાર ટાર્સ્કી એ પોતે વ્યક્તિ તરીકે કેવા હતા? એમના વિશે કંઈ રસપ્રદ વાતો?
હા, એમના વ્યક્તિત્વ વિશે પણ ઘણી વાતો જાણીતી છે. તેઓ અત્યંત પ્રભાવશાળી, તીવ્ર અને એમ કહીએ કે ડિમાન્ડ કરનારા શિક્ષક હતા.
શિક્ષક તરીકે કેવા હતા?
બર્કલેમાં એમના જે ગ્રેજ્યુએટ સેમિનાર થતા એ કલાકો સુધી ચાલતા, અને એમાં તેઓ સોક્રેટિક પદ્ધતિથી વિદ્યાર્થીઓની બરાબરની બૌદ્ધિક કસોટી કરતા. કેટલાક તો એમને મજાકમાં તર્કશાસ્ત્રનો નેપોલિયન પણ કહેતા.
ઓહો, તર્કશાસ્ત્રનો નેપોલિયન.
હા, એમનું વ્યક્તિત્વ પણ એટલું જ પ્રભાવશાળી હતું. એમનો ઘોઘરો પોલિશ ઉચ્ચાર હતો. એમના વ્યાખ્યાનો જાણે બૌદ્ધિક શક્તિનું પ્રદર્શન હોય એવા લાગતા. ઘણીવાર ચોક ડસ્ટ અને સિગારેટના ધુમાડા વચ્ચે એ પ્રવચન આપતા એવી છબી લોકોના મનમાં છે.
અને પેલી નામ બદલવાની વાત, કે ટેલિફોન ડાયરેક્ટરીમાંથી નામ પસંદ કર્યું હતું, એ સાચું હશે?
હા, એવી એક વાત પ્રચલિત છે. કદાચ અતિશયોક્તિ હોય પણ એમના સ્વભાવને જોતા શક્ય પણ લાગે.
અને યુવાનીમાં એથ્લેટ પણ હતા?
હા, કુશળ એથ્લેટ હતા. પોલ વોલ્ટિંગ કરતા હતા. કદાચ એટલે જ એમના કામમાં અને ભણાવવામાં એક પ્રકારની તાકાત, સ્પર્ધાત્મકતા અને ચોકસાઈ પર ભાર જોવા મળે છે. તેઓ પરફેક્શનિસ્ટ પણ હતા. પોતાના લખાણો પ્રકાશિત કરવામાં ક્યારેક વર્ષો લગાડતા, કારણ કે સતત સુધારા કરતા રહેતા.
એમના કોઈ પ્રખ્યાત અવતરણો છે જે એમના વિચાર કે સ્વભાવને દર્શાવતા હોય?
હા, બે અવતરણો ખાસ યાદ રાખવા જેવા છે. એક તો પેલું કન્વેન્શન ટી વાળું ઉદાહરણ જ. વાક્ય બરફ સફેદ છે સત્ય છે જો અને માત્ર જો બરફ સફેદ હોય, આ એમની સત્યની થિયરીનો સાર છે.
અને બીજું
એક વાક્ય છે જે એમના વિદ્યાર્થીઓ દ્વારા વધુ કહેવાયું છે, કોઈએ ક્યારે વિરોધાઘાસ જોયો નથી.
આનો શું અર્થ થાય?
આ એમનો અનુભવવાદી અને ઔપચારિક દૃષ્ટિકોણ બતાવે છે. તાર્સ્કી માટે વિરોધાભાસો એ વાસ્તવિક દુનિયાની નહીં પણ આપણી ભાષા અને આપણી તાર્કિક પ્રણાલીઓની સમસ્યાઓ હતી. દુનિયા તો જેવી છે તેવી છે, એનું વર્ણન કરવામાં આપણે ગૂંચવાઈ શકીએ છીએ, આપણું વર્ણન અસંગત હોઈ શકે છે.
ખૂબ જ રસપ્રદ વિચાર છે. તો આલ્ફ્રેડ ટાર્સ્કીની આ આખી સફર પરથી, એમની વિચાર યાત્રા પરથી આપણે શું મુખ્ય બોધપાઠ લઈ શકીએ? એમનો વારસો શું છે સારાંશમાં?
ટાર્સ્કીનો વારસો મારા મતે મુખ્યત્વે બૌદ્ધિક સ્પષ્ટતા, કઠોરતા અને ગાણિતિક ચોકસાઈનો છે. એમણે બતાવ્યું કે ફિલોસોફીના જે સૌથી જૂના, સૌથી અમૂર્ત લાટતા પ્રશ્નો છે, એમને પણ ગાણિતિક સાધનો વડે વધુ તીક્ષ્ણ બનાવી શકાય છે અને ક્યારેક ક્યારેક તો ઉકેલી પણ શકાય છે.
અને એમની સૌથી મોટી સિદ્ધિ?
ઔપચારિક ભાષાઓના સંદર્ભમાં એકદમ સ્પષ્ટ, કઠોર અને ગાણિતિક રીતે ચોક્કસ વ્યાખ્યા આપવી. આમ કરીને એમણે સદીઓથી વિચારકોને મૂંઝવતા વિરોધાભાસોનો ઉકેલ તો આપ્યો જ, પણ સાથે સાથે મોડેલ થિયરી અને ફોર્મલ સિમેન્ટિક્સ જેવી આખી નવી શાખાઓનો પાયો પણ નાખ્યો.
એટલે એમનો પ્રભાવ બહુ દૂરગામી રહ્યો છે.
બિલકુલ. એમના આ અભિગમે ફિલોસોફરો, ભાષાશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ અને કમ્પ્યુટર વૈજ્ઞાનિકોની આખી પેઢીઓને વિચારવાની એક નવી રીત આપી. એમનું કાર્ય ખરેખર 20મી સદીના બૌદ્ધિક ઇતિહાસનો એક આધારસ્તંભ છે.
ખરેખર એક અંતિમ વિચાર શ્રોતાઓ માટે છોડી જઈએ.
હા, ટાસ્કી જેવા વિચારકનું કાર્ય આપણને શું વિચારવા પ્રેરે છે? જ્યારે આપણે સત્ય, અર્થ, પરિણામ જેવી આપણને રોજિંદી અને સહજ લાગતી વિભાવનાઓ ઉપર ગાણિતિક કે ઔપચારિક ચોકસાઈ લાદવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણી સમજમાં શું ફેર પડે છે? શું આવી પદ્ધતિઓ આપણને દુનિયાને વધુ સ્પષ્ટ રીતે જોવામાં મદદ કરે છે? કે પછી ક્યાંક એ માનવ અનુભવ અને ભાષાની જે કુદરતી જટિલતા છે, જે સમૃદ્ધિ છે, એને વધુ પડતી સરળ બનાવી દે છે? શું સ્પષ્ટતા હંમેશા ઊંડાણ તરફ દોરી જાય છે કે ક્યારેક સપાટી પર જ રહી જાય છે? આ પ્રશ્નો પર વિચાર કરવો રસપ્રદ રહેશે.
ચોક્કસ. આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.